प्रवचन नंबर 36 तारीख 13/12/87 51 मिनिट समयसार गाथा 320 अध्यात्म प्रवचन रत्नत्रय।
છેલ્લો પારો ફરી ગયો તીર્થણમાં એટલે જીવંતો ભવ્યતો અને અવ્યતો ત્રણ પ્રકારના પારણા નિભાવ કયા આના ઉપરના પારામાં તે ત્રણમાં ભવ્યત્વ લક્ષણ એટલે કે મોક્ષ જવાને યોગ્ય એવો જે જીવ જેની પર્યાયમાં યોગ્યતા થઈ ગઈ છે અલ્પકાળમાં મોક્ષ થશે એ જીવોને ભવ્ય કહેવામાં આવે ભવ્ય એટલે રાયક મોક્ષ થવાની લાયકા એવા ભવ્યત્વ લક્ષણ પારણામિકના ત્રણ પ્રકાર છે એક જીવત્વ પારણામિક ભવ્યત્વ પારણામિક અને અભવ્યત્વ પારણામિક એમાં અત્યારે ભવ્યત્વ લક્ષણ પારણામિકને તો અભવ્યની તો વાત જ નથી અભવ્ય નો મોક્ષ થતો જ નથી અને જીવ તો પોતે મોક્ષ સ્વરૂપ છે એટલે એનો મોક્ષ થતો નથી તો ભવ્યત્વ લક્ષણ પારણામિકને તો યથાસંભવ જ્યાં જે યોગ્ય હોય એ લઈ લેવો સમ્યક્ત આદિ જીવ ગુણોનું એટલે જીવના પરિણામોનું ઘાતક એટલે બાધક દેશઘાતી કર્મ અને સર્વઘાતી કર્મ એવા નામ વાળું મોહાદી કર્મ સામાન્ય પર્યાતિકને ઢાંકે છે જ્ઞાન સમ્યક દર્શનમાં થવામાં એ સર્વઘાતી કર્મ નિમિત્ત હોય તો એને મિથ્યાત્મ ભાવ આવે અને શોક્ષમ સમ્યક દર્શન થાય તો ઘાતી કર્મનો ઉદય હોય એવા નામ વાળું મોહાદી કર્મ સામાન્ય પર્યાતિકને એ વ્યવહારને ઢાંકે છે એ પર્યાયને જીવના ગુણોને એટલે જીવના પરિણામને એ પર્યાતિકને ઢાંકે છે આચ્છાદિત કરે છે એમ જાણવું એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે બે વચ્ચે કરતા કર્મ સંબંધ નથી કર્મનો ઉદય થાય તો એને બિલકુલ સમ્યક દર્શન ન થવા દઈએ એવી એનામાં તાકાત નથી સમ્યક દર્શન ન થાય ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે છે સમ્યક દર્શન થાય તો કર્મને ઉપસમાધિ કહેવામાં આવે છે એમ જાણવું ત્યાં જયારે કાળાથી લબ્ધિ ના હશે પાંચ લબ્ધિમાં કોઈ વખતે પુરુષાર્થની મુખ્યતાથી વાત કરે કોઈ વખતે કાળલબ્ધિથી વાત કરે કોઈ વખતે હોનાર છે એનાથી વાત કરે એમ અહીંયા કાળાથી લબ્ધિના કાળ આદિ એમાં કાળમાં પાંચે લબ્ધિ આવી જાય વસે ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થાય છે જો ભવ્યત્વ લક્ષણ પારણામિક તો હતું લાયકાત તો હતી પણ લાયકાત હોવા છતાં પણ જીવને સમ્યક દર્શન ક્યારે થાય છે કે એનો સ્વકાળ પાકે ત્યારે સ્વકાળ એટલે પર્યાયનો કાળ પાકે ત્યારે દ્રવ્યમાં અંતર્ગર્ભિત પર્યાયનું ફંડમેન્ટ શક્તિ તો હતી સમ્યક દર્શન થવાની પણ એનો કાળ પાકે ત્યારે થાય છે કાળ પાકે ત્યારે એ જીવ શું કરે છે એ પણ આવે છે. ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ શું કરે, જયારે કા પાકે ત્યારે આ જીવ સહજ એટલે સ્વાભાવિક, શુદ્ધ એટલે નિત્ય શુદ્ધ, પારિણામિક ભાવ લક્ષણ એટલે ત્રણેય કાળ ચેતન ચેતન દ્રિય, કોઈ જી ચેતન જળ રૂપે ન થાય એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યના પોતાના પરમાત્મ સ્વભાવના સમ્યક સદ્ધાન, સમ્યક જ્ઞાન, સમ્યક અનુચરણ રૂપે પર્યાય રૂપે પરમે છે. જયારે પોતાનો કાળ પાકે છે ત્યારે જીવ આત્માની સન્મુખ થઈને પરમે છે. કેવો આત્મા? સહજ સુખ, પારિણામિક ભાવ લક્ષણ, નિજ પરમાત્મ દ્રવ્ય, એની સન્મુખ થઈને એનું સદ્ધાન, નિજ પરમાત્માનું જ્ઞાન ને નિજ પરમાત્માનું અનુચરણ એ પર્યાય એ પરમે છે. એ અનંતકાળથી સમ્યક દર્શન રૂપે નહોતો પરિણમો એ સ્વભાવની સન્મુખ થઈને પરમે ગયા. તે પરિણમન અહીંયા સુધી આપણે આવ્યા હતા, તે પરિણમન આગમ ભાષા અને અધ્યાત્મ ભાષા બે ભાષાથી વાત કરે છે. આગમ ભાષાથી એને ઔષમિક, ક્ષોપમિક અને ક્ષાયિક કર્મના સંબંધથી કર્મનો ઉપશમ થાય ત્યારે ઔષમિક કહેવાય, કર્મનો ક્ષોપમ હોય ત્યારે ક્ષોપમ કહેવાય, અને કર્મનો ક્ષય હોય ત્યારે એ ભાવને ક્ષાયિક કહેવાય. એમ આગમ છે એ કર્મ સાપેક્ષ વાત કરે છે, કર્મથી સમજાવે છે. આત્માના પરિણામને સમજાવવા માટે કર્મનો સારો લઈને સમજાવે છે. જીવ સમજી જાય, એટલે જીવ સમજતો નથી. એટલે ઔષમિક, ક્ષોપમિક અને ક્ષાયિક એ આગમ ભાષાથી એવા ભાવ ઉતરે, ત્રણ પ્રકારના ભાવો કહેવાય છે. ઔષમિક, ક્ષોપમિક, ક્ષાયિક એ આગમ ભાષા. આગમ ભાષા કર્મના સંબંધથી જીવના પરિણામનું જ્ઞાન કરાવે છે. જીવના પરિણામ થાય તો જીવના આશ્રય, કર્મના આશ્રય કે કર્મનો અભાવ થાય છે માટે થાય છે એમ નહીં. પણ આત્માનું અવલંબન કરે ત્યારે પ્રતિબંધ કાળનો અભાવ હોય જ તો કર્મના સંબંધથી થાય છે એમ કહેવામાં આવે. એ આગમ ભાષા. અને અધ્યાત્મ ભાષા એમાં કર્મની કર્મથી તદ્દન નિરપેક્ષ એ પાસઠ ગાથામાં આવે છે ને કે નિમિત્તથી નિરપેક્ષ જીવના પરિણામ થાય છે એ વાત હવે કરે. ઓલું કર્મની સાપેક્ષતાથી વાત કરી. હવે અધ્યાત્મ ભાષાથી શુદ્ધ આત્મભિમુખ પરિણામ, જો ચોથા ગુણ સ્થાને ભવ્યત્વ ભાવનો પાપ થાય છે. હા, અને અધ્યાત્મ ભાષાથી અધ્યાત્મ એટલે આત્માની અધિનામ સ્વરૂપ થઈને જે પરિણામ થાય તેને અધ્યાત્મ ભાષાથી પરિણામ કહેવામાં આવે. એ અધ્યાત્મ ભાષામાં એકલો આત્માની સમૂહ કર્મની સાથે સંબંધ કાઢી નાખે, એકલો આત્માને આત્માને આશ્રય થયેલા પરિણામ બસ એને અધ્યાત્મ કહેવામાં આવે છે. અધિ અને આત્મા, આત્માની સર્વના પરિણામ. અધ્યાત્મ ભાષાથી શુદ્ધ આત્મભિમુખ પરિણામ એક તથા શુદ્ધ ઉપયોગ, જો શુદ્ધ ઉપયોગ લીધો ચોથા ગુપ્તા શુદ્ધ ઉપયોગ ઇત્યાદિ પર્યાય સંજ્ઞા પામે છે. એટલે પર્યાયોના નામ, પર્યાયનું નામ જુદા જુદા, શુદ્ધાત્મભિમુખ પરિણામ કહો, શુદ્ધ ઉપયોગ કહો, સંવર કહો, એ જુદા જુદા નામ છે. એમ ઇત્યાદિ રીગે રીગે પર્યાય નામને પામે છે. એમ ધર્મની શરૂઆત શુદ્ધ આત્માની સન્મુખ થતા થાય છે. શુદ્ધ આત્માનો અનુભવ થતા ધર્મની શરૂઆત થાય. કોઈ પણ નિમિત્તનું અવલંબન લ્યો, પંચ પરમેશ્વરનું અવલંબન લ્યો કે શાસ્ત્રનું અવલંબન લ્યો કે ગુરુનું અવલંબન લ્યો, પરના લક્ષે કે પર્યાયના લક્ષે ધર્મની શરૂઆત થતી નથી. કેવળ માત્ર નિજ પરમાત્મ દ્રવ્ય વિનાયક ભાવ ચિદાનંદ આત્મા અભેદ સામાન્ય એની સન્મુખ જયારે પરિણતિ થાય છે ત્યારે એ પરિણામમાં શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. શુદ્ધ ઉપયોગનો વ્યય અને શુદ્ધ ઉપયોગનો ઉત્પાદ થાય છે. એ નિયમના સંવર કહો, આત્મવિમુખ પરિણામ કહો, શુદ્ધ ઉપયોગ કહો, એ કહો છે. એને સામાયિક કહો, પ્રતિક્રમણ કહો, પ્રત્યાખ્યાન કહો, સંવર કહો, યોગ કહો, જે પરિણામનું નામ લેવું હોય યોગ ઇત્યાદિ પર્યાયન ના પામે છે. આ મોક્ષ માર્ગ એથી શરૂ થાય છે. આત્માને આશ્રય એ મોક્ષ માર્ગ જે શરૂ થયો નિશ્ચય મોક્ષ માર્ગ, તે પર્યાય એટલે તે પરિણામ જે આત્માને આશ્રય પ્રગટ્યા તે ધર્મના પરિણામ, તે પર્યાય શુદ્ધ પારણામિક લક્ષણ શુદ્ધાત્મ દ્રવ્યથી એટલે પોતાના નિજ શુદ્ધ આત્માને આશ્રય પ્રગટ્યા પરિણામ, શુદ્ધાત્માને આશ્રય પરિણામ પ્રગટ્યા છતાં કથનચિત ભિન્ન છે. દ્રવ્યને પર્યાય સર્વથા એક બનતા નથી. શુદ્ધ આત્માને આશ્રય પ્રગટ થાય અને છતાં એ આત્મદ્રવ્યથી કથનચિત ભિન્ન. સૂર્યને આશ્રય સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય પણ એ પ્રકાશ સૂર્યથી કથનચિત ભિન્ન. સર્વથા ભિન્ન પણ નહીં અને સર્વથા અભિન્ન પણ નહીં, કથનચિત ભિન્ન. હવે અહીંયા કથનચિત ભિન્નથી શરૂઆત કરી, કથનચિત અભિન્નથી શરૂઆત ન કરી. કેમ કે દ્રષ્ટિને આ વિષયની મુખ્યતા લેવી છે. જ્ઞાન પ્રધાન નથી વાત કરી, દ્રષ્ટિ પ્રધાન વાત કરવી એટલે ભિન્નથી વાત કરી. જો જ્ઞાન પ્રધાન કરવી હોત તો કથનચિત અભિન્નથી વાત કરે. અભિન્ન થઈ જઈએ ફેર છે શબ્દમાં. કથનચિત ભિન્નથી કેમ વાત ઉપાડી કે દ્રષ્ટિનો વિષય સુરક્ષિત રાખો. આ ગાથા આખી ધ્યેયની છે. આ ગાથા છે ને આખા ધ્યેયની ગાથા છે. હવે ધ્યેયનું જે ધ્યાન થયું તે ધ્યાન ધર્મ ધ્યાન એ કથનચિત અભિન્ન શબ્દને વાપરતા એ ધર્મ ધ્યાન પણ સંવર્ણી જરા પણ આત્માથી કથનચિત ભિન્ન છે.
કથનચિત અભિન્ન
કર્યું. હા, અહીંયા કથનચિત ભિન્ન કર્યું.
કેમ કે દ્રષ્ટિનો વિષય
એટલે કેવો છે એટલે પર્યાય એના આશ્રય થાય છે. આ પર્યાય ભિન્ન જ જઈએ છીએ એમ એટલું કેવું. હવે જયારે દ્રષ્ટિનો વિષય આપે છે ત્યારે તરત અભિન્ન છે અને દ્રષ્ટિ પ્રગટ થાય તો એ દ્રષ્ટિ કથનચિત ભિન્ન છે. ઉપર તો આવી ગયું, ઉપર શું આવ્યું અને હવે શું આવ્યું, બેમાં ફેર મૂક્યો. શુદ્ધ આત્મા જે છે એ બંધમોક્ષના પરિણામથી અને બંધમોક્ષના કારણથી ભિન્ન છે, રહિત છે, અભાવ છે. સમજી ગયા? એમાં કથનચિત શબ્દ નતો આપ્યો. કેમ કે એમાં દ્રષ્ટિનો વિષય આપવો હતો. હવે દ્રષ્ટિનો વિષય જયારે દ્રષ્ટિને મળે છે અને દ્રષ્ટિ નિર્મળ પ્રગટ થાય છે તે નિર્મળ પરિણામ કથનચિત ભિન્ન છે. પરિણામી થયો માટે પરિણામ કથનચિત ભિન્ન, પરિણામી થવા માટે સર્વથા ભિન્ન.
બહુ સરસ,
બે વાત સમજવા જેવી છે. પેલા શું કહ્યું કે અભાવ છે, રહિત છે, શૂન્ય છે, એ તો કહી દીધું એટલે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય આપ્યો. હવે દ્રષ્ટિનો વિષય આપ્યો પણ દ્રષ્ટિ પ્રગટ થાય ત્યારે તે દ્રષ્ટિ જે પ્રગટ થઈ સમય જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થયા તે કથનચિત અભિન્ન કહેતા કથનચિત ભિન્ન કયા. પરિણામી દ્રવ્ય થયા પછી પરિણામ કથનચિત ભિન્ન હોય. જો પરિણામ પ્રગટ જ ન થાય તો ત્યાં સુધી તો પરિણામ સર્વથા ભિન્ન છે. એ સર્વથા ભિન્ન થયા, સર્વથા ભિન્ન જ્યાં દ્રષ્ટિમાં આવ્યા શ્રદ્ધા જ્ઞાનમાં ત્યાં અનુભૂતિ એ અનુભૂતિ કથનચિત ભિન્ન છે.
પરિણામી થવા માટે શું અને પરિણામી થાય તો
બે વિભાગ જુદા છે.
બહુ સારી વાત.
આ મેઇન ચીજ છે.
મેઇન અમૃત બરાબર.
કોઈ કઈ પ્રશ્ન કરે, મને પ્રશ્ન થયો એટલે મેં આ ખુલાસો કર્યો. કોઈ એમ પ્રશ્ન કરે કે સર્વથા ભિન્ન સર્વથા ભિન્ન સર્વથા ભિન્ન તમે કયો છો, અહીં તો કથનચિત ભિન્ન કહ્યું. સમજાય છે? તમે તો એમ કહો છો કે આત્માથી પર્યાય સર્વથા ભિન્ન છે, પ્રદેશ ભેદ છે અને કરતા ભોગતા નથી. તો અહીંયા તો સર્વથાભિન્ન શબ્દ ન વાપરો, કથનચિત ભિન્ન વાપરો, કે દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે સર્વથાભિન્ન, દ્રષ્ટિ પ્રગત્યા પછી કથનચિત ભિન્ન. એટલે
બરાબર
આગળ એવું
બરાબર
બહુ
બઢિયા બાત એકદમ સહી બાત. દ્રષ્ટિ પ્રાપ્ત
કરવી કે લીધે સર્વતા
ભિન્ન,
દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તો કથનચિત ભિન્ન. હા, ત્યાં
સર્વતા ભિન્ન કહેવાય,
કેમ કે અપરિણામી છે એ તો પર્યાય થી સર્વતા ભિન્ન છે, પણ અપરિણામી ની દ્રષ્ટિ થી પરિણમો અને પરિણમો આ પર આવ્યું ને, ઉપર આ પરિણમો આવ્યું ઉપર આવ્યું ને, નિજ આ પરમાત્મા દ્રવ્યના સમય શ્રદ્ધા જ્ઞાન રાત્રે પરિણમે છે, પરિણમે છે જયારે છે તે પરિણામ. હા, તે પરિણામ સર્વથા ભિન્ન, તે પરિણામ કથનચિત ભિન્ન.
દેવસેન આચાર્ય પણ સર્વથા શરૂઆત કરી, દેવસેન આચાર્ય
સર્વથા ભિન્નની શરૂઆત કરી,
પછી
અનુભૂતિઓ, તે અનુભૂતિ છે જે અનુભૂતિ પ્રગટ થઈ તે સર્વથા ભિન્ન છે કહ્યું,
કથનચિત અભિન્ન શબ્દ લીધો,
કથનચિત ભિન્ન કહ્યું,
અહીં કથનચિત ભિન્ન દીધું. બરાબર, એકદમ
બહુ સરસ.
દ્રષ્ટિનો વિષય છે એ તો દ્રષ્ટિથી સર્વતા ભિન્ન છે, પણ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવીને જે આત્મા પરિણમો જયારે ત્યારે સમ્યક દર્શન કથનચિત ભિન્ન છે.
બરાબર, કથનચિત ના લગાવતા આનંદ સમો આવશે,
આનંદ ક્યાંથી આવે? કથનચિત ભિન્ન છે, સર્વતા ભિન્ન નથી.
બરાબર,
સર્વથા ભિન્ન કે તો મુખ્ય માર્ગની પ્રસિદ્ધિ નહીં થાય. ઉપરથી તો કહ્યું કે સર્વથા ભિન્ન છે, અભાવ છે, રહીત છે, શૂન્ય છે, મનમોક્ષનું કારણ નથી, તો બધું આવી ગયું. હવે એવા આત્માનો અનુભવ જયારે થાય છે ત્યારે અનુભૂતિ જે આત્માની થઈ એ જે જ્ઞાન પ્રગટ થયું આત્માનું, એ જ્ઞાન આત્માથી કથનચિત ભિન્ન છે. પ્રગટ થયેલું જ્ઞાન, અભેદ થયેલું જ્ઞાન, વિજ્ઞાન તો અનન્ય અભેદ થાય છે, તો એ જ્ઞાન સર્વથા ભિન્ન છે કે ના, એ કથનચિત ભિન્ન છે. કથનચિત ભિન્ન છે એનું કારણ આપશે. આ જૈન દર્શન એ મેં વાંચતા મને એ પ્રશ્ન ઉઠ્યો કે સર્વથા ભિન્ન કેમ ન કહ્યું, કથનચિત ભિન્ન કેમ કહ્યું, કેમ કે પરિણામી થઈ ગયો, મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયો, મોક્ષ માર્ગ પ્રગટ જો થયો આત્માને આશરે, એને જો એ પરિણામને સર્વથા ભિન્ન કયો તો મોક્ષ માર્ગ ની સિદ્ધિ ન થાય, કેમ કે આત્માને આશરે વિના મોક્ષ થતો નથી, તો આત્મા આશ્રિત પરિણામ છે, તો જેના આશરે પરિણામ થાય એનાથી સર્વથા ભિન્ન કયો તો એ પરિણામ ની સિદ્ધિ નહીં થાય. ખ્યાલ આવ્યો?
બે બરાબર,
કેમ કે પરિણામ તો છે અને એ દ્રવ્યથી પરિણામની સર્વથા ભિન્ન કયો તો મોક્ષ માર્ગ થી ધીમી થાય, માટે કથનચિત ભિન્ન છે.
સર્વતા ભિન્ન હોય તો મોક્ષ માં પ્રગટ કરવાની કઈ જરૂરત ક્યાં હોય?
ક્યારે બસ ખલાસ થઈ ગયું,
ખલાસ થઈ ગયો. કથનચિત ભિન્ન મેં જ્ઞાન કા વિષય ભી કાયમ રહેતા હૈ, દ્રષ્ટિ કા વિષય ભી કાયમ
રહેતા હૈ. દ્રષ્ટિપૂર્વક જ્ઞાન પ્રગટ થયું એટલે કથનચિત સત્તાવી ગયું, ત્યારબાદ શરૂ થયું. હવે અપરિણામી માં ત્યારબાદ ન હોય, પરિણામી માં ત્યારબાદ હોય. પરિણમી ગયો હતો, આ તો પરિણમી ગયો, આગલા પરામ નહીં પરિણમો, પોતાના નિજ આત્મદ્રવ્યની સમ્યક સિદ્ધાંત જ્ઞાન ને આચરણ રૂપે પર્યાય પરિણમે છે આત્મા, એ જે પરિણમે છે એ પરિણામ કથનચિત ભિન્ન છે. અપરિણામી લ્યો તો સ્વરૂપ આપી, પરિણામી લ્યો તો
કથનચિત ભિન્ન.
બરાબર,
અપરિણામી દ્રષ્ટિ કરો તો સ્વરૂપ આપી, અને પરિણામી થયો તો એ પરિણામ આત્માથી કથનચિત ભિન્ન છે, સ્વરૂપ આપી નથી.
સર્વથાભિન્ન પણ નથી,
સર્વથાભિન્ન નથી. કે છે એકાંતિ અભિન્ન હોય તો ઉપતોષ લાગે, એવે કે છે. પેલા તો કથનચિત ભિન્ન કેમ કહ્યું, સર્વથા ભિન્ન કેમ ન કહ્યું, આપણે પ્રશ્ન આપણે ઉઠાવવો પ્રશ્ન કે પ્રભુ આપે તો કહ્યું સર્વથા ભિન્ન છે અને કરતા ભોગતા નથી, તો આપ કેમ સર્વથા ભિન્ન નો કેમ પ્રશ્ન એ નથી કરતા, કથનચિત ભિન્ન શબ્દ કેમ વાપરો એમ. કે જે આત્માચિત પરિણામ હોય એ કથનચિત ભીનો હોય, જે પરાચિત પરિણામ હોય એ સર્વતા ભીનો હોય. તારે સર્વતા ભીન જોઈ છે? હા, વ્યવહાર રત્ન ત્રિના પરિણામ સર્વતા ભીન લે, આત્માચિત પરિણામ કથનચિત ભીન લે. નિશ્ચય વ્યવહાર રત્ન ત્રિના પરિણામ જે જળ છે, રાગ છે, એ પરાશ્રિત છે, તે સર્વતા ભીન છે. પણ સ્વાચિત પરિણામ સર્વતા ભીન ન હોય,
કથનચિત
બરાબર. સર્વતા ભીન જોઈ છે? હા, રાગ સર્વતા ભીન છે. લે, એ અમે કેશું આમાં, હમણાં બધું કેશું. એ શુદ્ધ ઉપાદાન રાખતી રહી છે, કેશું અમે, એ પણ કેશું તમને. આ તો કોઈ ભાઈ શાસ્ત્ર છે,
સરસ એકદમ.
આ તો કોઈ શાસ્ત્ર છે, સરળતા ભીન વ્યવહાર રત્ન ત્રિના પરિણામ સરળતા ભીન છે, કેમ જાત જુદી છે, આત્માશ્રિત નથી, ભૂતગલાશ્રિત છે. પણ આ પરિણામ તો આત્માશ્રિત છે, એટલે શ્રદ્ધા અપેક્ષા સરળતા ભીન અને ત્યાદવાદમાં કથનચિત લાગુ પડ્યો, માટે કથનચિત ભીન સરળતા ભીન નહીં. પરિણામી પરિણામની સરળતા ભીન ન હોય, અપરિણામી પરિણામની સરળતા ભીન હોય. અપરિણામી પરિણામથી સરળતા ભીન અને પરિણામી પરિણામથી કથચિત ભીન ને કથચિત ભીને.
परिणामी भी परिणाम से सर्वथा अभिन्न नहीं,
नहीं
परिणामी भी परिणाम से कथनचित भिन्न है, कथनचित अभिन्न,
कथनचित भिन्न कथित अभिन्न, अपरिणामी सर्वथा भिन्न, सर्वथा भिन्न पूर्वक कथनचित भिन्न अभिन्न ज्ञान थी जाए. हाँ, आ रहस्य छे. आपने बात थी से आवाज के रही पूर्वक सहित ज्ञान चार बार लागू पड़े. एम
આજ બહુ ખુલાસો બહુ સારો.
શ્રદ્ધાપૂર્વક
ડેફિનેટ એ બતાવે છે, કેમ કે શુદ્ધ આત્માની આશ્રય કરીને એ પરિણામ થયા છે. પરાસ્થિત પરિણામ તો સર્વતા ભીન છે, સ્વાસ્થિત પરિણામ કથનચિત ભીન હતી.
બરાબર,
દૃષ્ટિ ઓર જ્ઞાન દોનો દોના હૈ. ધર્મ કા પરિણામ કથનચિત ભિન્ન ભિન્ન હૈ. ધર્મી કે ધર્મી હોવા તો ધર્મ કા પરિણામ કથનચિત ભિન્ન ભિન્ન હૈ.
બરાબર.
હા, અને શુદ્ધ આત્મા અપરિણામી જે છે, નિષ્ક્રિય, એ તો સર્વથા પરિણામથી ભિન્ન છે.
એટલે સર્વથા ભિન્ન બતાવીને દ્રષ્ટિનો વિષય બતાવો
છે. પેલા આપી દીધું દ્રષ્ટિનો વિષય આપ્યો કે પરિણામ મોક્ષના પરિણામે નથી ને બંધના પરિણામે નથી, આત્માથી શૂન્ય છે, અભાવ છે, રહિત છે. એવું જે આત્મદ્રવ્યો પરંપરાનામિક ભાવ લક્ષણ આત્મદ્રવ્યો, એનો જયારે અનુભવ કરે છે અધ્યાત્મ ભાષા ને આગમા ભાષા, એ ત્યારે આત્મા મોક્ષ માર્ગ રૂપે પરમે છે. એ મોક્ષ માર્ગના પરિણામ પરિણામી આત્માથી, સાધક આત્માથી, સાધક આત્માથી જે પરિણામ પ્રગટ થયા છે, એ પરિણામ કથનચિત ભિન્ન છે.
બરાબર,
સાધકથી. હવે સાધકથી સરળતા ભિન્ન તો સાધકથી જ નહીં થાય, ધ્યાન જોયું બીજી રીતે. જે સરળતા ભિન્ન પણ સાધકથી કથનચિત ભિન્ન,
પરિણામી તે સાધક છે ને,
પરિણામી જે સાધક છે.
બરાબર,
કથનચિત ભિન્ન કહો તો સાધક કી સિદ્ધિ
હોતી
હૈ. એમાં સર્વથા નથી લાગતું,
એમાં સર્વથા ના લાગે. જ્ઞાન પ્રધાનમાં જો સર્વથા તમે રહી ગયો તો સાધક સિદ્ધ ન થાય.
બરાબર, એકદમ બહુ સરસ.
આ બેને કહ્યું કે તમે સીધી આપણે સ્વાધ્યાય કરવી છે, હોશિયાર છે. તે પર્યાય એમ, તે પર્યાય એટલે સમીક દૃષ્ટના ચારિત્રના પરિણામ જે રૂપે પ્રણમે છે અત્યારે પોતે સાધક. તે સાધક પોતે કહે છે કે આજે મારા આશ્રય પરિણામ પ્રગટ થયા એ પરિણામ મારાથી આત્મદ્રવ્યતિ છે ને, શુદ્ધ પારનામી ભાવ લક્ષણ શુદ્ધાત્મ દ્રવ્યથી એટલે પોતાથી કથનચિત ભિન્ન છે. શા માટે ભિન્ન છે? ભિન્ન શા માટે કયો છો? અભિન્ન કેમ કહેતા નથી? ભલે કથનચિત લગાડો પણ અભિન્ન કયો ને કે ના? કથનચિત ભિન્ન શા માટે? ભાવના રૂપ હોવાથી. એ પર્યાય છે, નાશવાન છે, માટે કથનચિત ભિન્ન છે. જો ભાવનારૂપ હોવાથી એટલે કે નાશવાન છે, ભાવનારૂપ છે, ધ્યાનરૂપ છે ને, ધર્મ ધ્યાનના પરિણામ છે. હવે કે આગળ શુદ્ધ પારનામી ભાવ તો ભાવનારૂપ નથી, એ દ્રવ્ય છે, એ ભાવરૂપ છે, ભાવનારૂપ નથી. ભાવનો અભાવ ન થાય, ભાવનાનો અભાવ થાય. ભાવના ભાવને આશરે ભાવના થાય, ભાવને આશરે ભાવના થાય તો પણ જે ભાવના પ્રગટ થાય એ કથનચિત ભિન્ન છે. કેમ કે ભાવનારૂપ નાશવાન છે અને ભાવ તો અવિનાશી છે. દ્રવ્યરૂપ છે. હા, તો ભાવનારૂપ હોવાથી શુદ્ધ પારનામિક ભાવ તો ભાવનારૂપ નથી. જો તે પર્યાય, હવે આગળ જો તે પર્યાય, તેને તે પર્યાય જેને કથનચિત ભિન્ન કહી તે પર્યાય એકાંતે એટલે સર્વથા, જોજો એકાંતે એટલે સર્વથા શુદ્ધ પારનામિક ભાવથી અભિન્ન હોય તો કથનચિત અભિન્ન તો તમને વાંધો નથી, પણ સર્વથા અભિન્ન હોય તો બહુ ભાઈ માલ એટલો ભીલો, માલ ઘણો ભીલો છે. આપણે તો શક્તિ નથી એટલી કાઢવાની, પણ માલ ઘણો ભીલો દેખાય છે. તો એકાંતે, એકાંતે એટલે સર્વથા શુદ્ધ પારનામિકથી અભિન્ન હોય તો એમ કે કથનચિત ભિન્ન મેં કહ્યું, અને કથનચિત અભિન્ન તો બરાબર છે, કથનચિત ભિન્ન અમે અભિન્ન બરાબર, પણ સર્વથા ભિન્ન જો માનો તો સંવર્જનાના પરિણામને તો મોક્ષનો પ્રસંગ બનતા આ ભાવનારૂપ મોક્ષ કારણરૂપ ભૂત પર્યાયનો વિનાશ થતા શુદ્ધ પારનામિક ભાવ પણ વિનાશને પામે. જો એકાંતે સર્વથા અભિન્ન માનવામાં આવે તો, કથનચિત અભિન્ન માનો તો કઈ વાંધો નથી, પણ એક સર્વથા અભિન્ન નથી. એમ
જોર આપવું
છે.
સર્વથા ભિન્ન કી બાત તો પહેલે કહી દીધી. અભી સ્યાદો પક્ષ કી બાત
નહીં કહેતે, એકાંતે અભિન્ન કહેવાય નહીં, ભિન્નની વાત રાખવી છે,
નિશ્ચયની વાત.
કથનચિત ભિન્ન પેલા મેં કથનચિત ભિન્ન અને આમાં એકાંતે અભિન્ન નહીં પણ ભિન્ન, કથનચિત ભિન્ન. એમ એકાંતે શુદ્ધ પરિણામિકથી અભિન્ન હોય તો દ્રવ્યને પર્યાય એકાંતે સર્વથા એકમેક થઈ ગયા હોય તો મોક્ષનો પ્રસંગ બનતા આ ભાવનારૂપ મોક્ષ માર્ગ મોક્ષના કારણભૂત પર્યાય નો વિનાશ થતા શુદ્ધ પારનામિક ભાવ પણ વિનાશને પામે. માટે મોક્ષ માર્ગની પર્યાય એકાંતે સર્વથા આત્માથી અભિન્ન છે નહીં, તાદાત્મ છે નહીં. જો હોય તો મોક્ષ થતા આત્માનો નાશ થઈ જાય, પણ એમ તો બનતો નથી, કારણ કે શુદ્ધ પારનામિક ભાવ તો અવિનાશી છે. કથનચિત ભિન્નની સામે એમ કે સર્વથા અભિન્ન હોય તો દોષ આવી જાય. કથનચિત ભિન્ન બરાબર અને કથનચિત અભિન્ન બરાબર, કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન બરાબર. હા, લાઈક શુદ્ધ પારનામિક ભાવ લક્ષણ શુદ્ધાત્મ દ્રવ્ય, એ શુદ્ધાત્મ દ્રવ્યની આગળ વિશેષણ મૂક્યું પાકું કરવા માટે. શુદ્ધાત્મ કેવો છે? કે શુદ્ધ પારનામિક લક્ષણ વાળો શુદ્ધાત્મ દ્રવ્ય. એનાથી દ્રવ્યથી પર્યાય કથનચિત ભિન્ન છે. દ્રવ્યથી પર્યાય, પર્યાય એટલે શુદ્ધ પર્યાય. દ્રવ્ય આશ્રય પ્રગટ થઈ તે
બરાબર,
તે પણ ભિન્ન કથનચિત. એમ
તો
મોની તો અહીંયા વાત જ નથી કરતા, વ્યવહારના પ્રેરણા પરિણામ કે શુભરાગ એની તો અમે વાત કરતા નથી. કેમ કે જાત જુદી છે, આત્માની જાતથી જુદી જાત છે. આ તો પાણી અને પાણીની નિર્મળ પર્યાય, મલિન પર્યાય તો સર્વથા બિન છે, તો પાણીની જાત જ નથી, તો માટીની જાત છે. પણ પાણીને આશરે નિર્મળ પર્યાય પાણીની પ્રગટ થઈ, એ પર્યાય પાણીના દ્રવ્યથી કથનજી બિન છે. એ એક મેઘ નથી સાવ, કેમ કે પર્યાય ઉત્પાદન થાય છે, નવું તો ધ્રુવ છે, એમ આત્મા ધ્રુવ છે અને એના આશરે જે પ્રગટ્યા મુક્ત માર્ગના પર્યાય એ તો ઉત્પાદય છે. ઉત્પાદય 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 ત્યાં જ કરે છે અને ધ્રુવ તો રહ્યા કરે છે. તો એ જે પર્યાય પ્રગટ થાય છે આત્મા સ્થિત, એ પણ શુદ્ધાત્મ દ્રવ્યથી કથનચિત, સંવર્જનાના પરિણામ ધર્મના પરિણામ કથનચિત બિન છે. હવે એમ કે છે કે શા માટે કઈ ભાવના છે, પર્યાય છે અને દ્રવ્ય તો ભાવરૂપ છે. એટલે દ્રવ્ય તો અનાદિ અને નિત્ય છે અને પર્યાય ક્ષણવર્તી છે, અનિત્ય છે. ક્ષણવર્તી હોવાને કારણે તે કથનચિત ભિન્ન છે, કારણે સમયવર્તી છે. દ્રવ્ય ત્રિકાળવર્તી છે અને પર્યાય સમયવર્તી છે, ઉત્પાદયરૂપ છે, માટે કથનચિત ભિન્ન છે. ભાવનારૂપ હોવાથી શુદ્ધ પારણામિક ભાવ તો ભાવનારૂપ નથી. જો તે પર્યાય, હવે જો તે પર્યાય જેને કથનચિત ભિન્ન કહી તેને એમ સંધિ કરે છે, જો તે પર્યાય તે રીતે પર્યાય, પર્યાય એક જ, પર્યાય બદલાવું નહીં,
બરાબર
વિવિક્ષા ફેરવે છે. હવે વિવિક્ષા ફેરે ફેર છે. તે પર્યાય એકાંતે એટલે સર્વથા શુદ્ધ પારણામિક ભાવથી અભિન્ન હોય તો જે કથનચિત ભિન્ન કહ્યું એને કથનચિત અભિન્ન તો બરાબર, પણ સર્વથા જો ભિન્ન અભિન્ન માનવામાં આવે તો મોક્ષનો પ્રસંગ બનતા, મોક્ષનું જે કારણ ભાવના રૂપ મોક્ષ માર્ગ, મોક્ષ કારણભૂત પર્યાય નો વિનાશ થતા, કેમ કે દ્રવ્યથી પર્યાય અભિન્ન તમે માનો અને મોક્ષ થઈ જાય તો મોક્ષ થતા મોક્ષ માર્ગનો અભાવ થાય, તો મોક્ષ માર્ગને તમે તો અભિન્ન કરી દ્રવ્યથી તો દ્રવ્યનો પણ નાશ થઈ
જાય.
કેમ કે મોક્ષ માર્ગનો તો નાશ થાય ને, મોક્ષ થાય ત્યારે મોક્ષ માર્ગનો અભાવ થાય ને, સંવર્નિજ્રાનો અભાવ થાય મોક્ષ થાય ત્યારે. હવે સંવર્નિજ્રાને જો અભિન્ન માનો સર્વથા આત્માથી તો સંવર્નિજ્રાનો અભાવ થતા મોક્ષનો આત્માનો પણ નાશ થાય, માટે એકાંતે અભિન્ન માનવા એમ કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન રાખજો.
બરાબર, એ પરિણામી
પરિણામી હોય એમ નહી, અપરિણામીમાં તો પરિણામ છે જ નહીં, પણ પરિણામમાં પરિણામ છે એ પણ ભિન્ન ભિન્ન છે. કથનચિત સર્વથા ભિન્ન નહીં ને સર્વથા ભિન્ન નહીં, જૈન દર્શન નો વ્યાજ વાત, દ્રષ્ટિપૂર્વક જ્ઞાન પ્રગટ થાય છે. આપણે વાત થઈ છે ઘણી વાર, આમાં બહુ ખુલાસો છે. વિનાશ થતા શુદ્ધ પારણામિક ભાવ પણ વિનાશને પામે, પણ એમ તો બનતો નથી. પર્યાયનો નાશ થાય છતાં દ્રવ્યનો નાશ થતો નથી. મોક્ષનો ઉત્પાદ, મોક્ષ માર્ગનો વ્યય અને દ્રવ્યની હયાતી,
દ્રષ્ટિ સાથે સુસંગતા.
દ્રષ્ટિ સાથે જે જ્ઞાન પ્રગટ થયું છે એ જ્ઞાન એમ જાણે છે કે મોક્ષ માર્ગના પર્યાય કથનચિત ભિન્ન ભિન્ન છે આત્માની સાથે. કથનચિત ભિન્ન છે સર્વથા ભિન્ન
નહીં,
એટલે સર્વથા ભિન્ન તો કહી ગયા છે. તો અહીંયા કહેવામાં શું વાંધો આવે, ખ્યાલ રાખો કે દ્રષ્ટિ અપેક્ષાએ દ્રવ્યને એના વિશેષથી ભિન્ન કહ્યું, સર્વથા ભિન્ન કહ્યું, તેથી કરતા ભોગતા નથી એનો જાણનાર છે. હવે એમ જે તમે કહ્યું એને આચાર્ય ભગવાન કહે છે કે એ પરિણામ આત્માથી કથનચિત ભિન્ન છે, સર્વથા ભિન્ન નથી. સર્વથા ભિન્ન છે દ્રષ્ટિ અપેક્ષાએ, જ્ઞાન અપેક્ષાએ કથનચિત ભિન્ન, કથનચિત અભિન્ન. આ જે શબ્દને એ પામે, આ સંદેહ પામે, દ્રષ્ટિનો દોષ આવે નહીં અને જ્ઞાનનો દ્રોહ થાય નહીં. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે, જ્ઞેયમાં ભિન્ન ભિન્ન છે, ધ્યેય તો ભિન્ન જ છે.
ફરિયાદથી
અભિન નહીં હે,
કથિત
ભિન્ન ભિન્ન કથિત લાગુ પડતા જ્ઞાન જ્ઞાતવાદ હો ગયા. હવે આ જે કથનચિત્તો જન્મ સર્વથ અભિનથી થાય છે, કથનચિત્તો જન્મ થાય છે એ દ્રવ્યથી પર્યાય સર્વથાભિન અસ્થિ નસ્તિ અને કામ જ્ઞાયક ભાવમાં પ્રવર્તા પ્રવર્તનો અભાવ છે.
એવા જ્ઞાયકને લક્ષમાં લઈને પરિણામી,
એવા જ્ઞાયકને લક્ષમાં લઈને જે પરિણામી આત્મા થયો તે જ્ઞાન એમ જાણે છે આ શ્રદ્ધા અન્ય પણ શ્રદ્ધે છે અને જ્ઞાન કથનથી ભિન્ન પણ જાણી લઈએ છીએ. શ્રદ્ધા નો વિષય અને શુદ્ધ નહીં નો વિષય એક જ છે. એ તો જમણો હાથ એને મિલાવી લીધો છે, પણ જે જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાન પ્રમાણ જ્ઞાન એવું પ્રગટ થાય છે કથનથી ભિન્ન ભિન્ન જાણી લીધું. ત્યારબાદ પ્રમાણમાં હોય નહીંમાં ત્યારબાદ ન હોય. પ્રમાણ જ્ઞાનનો વિષય જે છે ભિન્ન ભિન્ન તો પ્રમાણમાં ને પરિણામી દ્રવ્યમાં, આ પરિણામી દ્રવ્યની વાત ચાલે છે. પરિણામી પરિણમે છે એ પરિણામ કથનથી ભિન્ન ભિન્ન છે જાતકના. ધ્યેયમાં તો પરિણામનો અભાવ છે અને જ્ઞેયમાં પરિણામનો સદભાવ છે, એ સદભાવ કથનથી ભિન્ન ભિન્ન છે જ્ઞેય એવું જ્ઞેય છે. ઉત્પાદિત ઉત્તમ સતા ભાઈ બેન બહુ ઊંડપ છે, બહુ ઊંડાણ છે,
ઊંડાણ ને
ઘણો વિચાર માગે છે.
ઘણું ખોલ્યું સર, ઘણું
ખોલ્યું એમાં વિચાર એમ આવ્યો ભાઈ કે કથનજીત ભીન કહ્યું ને તો આની શૈલી તો સર્વથાભિન્નની છે. સર્વથાભિન્ન કહ્યું પણ ખરું, પરિણામ માત્રથી રહી પરિણામ માત્રનો અભાવ આત્મામાં છે તેથી કરતા ભોગતા નથી. હવે કથનચિત જો અભિન્ન કહ્યો તો કરતા ભોગતા લાગુ પડે તો કે અમને મંજૂર છે. આત્મા સમય કૃષ્ણ ચૈતન્ય પરિણામનો કરતા છે કે હા અકર્તા પૂર્વક કરતા થાય છે એ વાત કરે છે, પરિણામીની વાત છે. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ ની વાત છે.
શુદ્ધ જ્ઞાન
પરિણત હોય તો શુદ્ધ જ્ઞાન પરિણત
ક્યાંથી થાય? પણ શુદ્ધ જ્ઞાન પરિણત છે એ પણ ભિન્ન છે, કથનચિત ભિન્ન છે, પણ પરિણામને ભિન્ન પણ જાણે છે.
હા ભિન્ન પણ જાણે છે અને જ્ઞાન અભિન્ન પણ જાણે છે. જ્ઞાન કથનચિત અભિન્ન પણ જાણે છે. હા જ્ઞાન એવું છે કે સર્વથા ભિન્ન જાણે. જો કથનચિત અભિન્ન હોય તો આનંદનો અનુભવ ન થાય. આમ હાથ અડે જ નહીં, બિલકુલ અડવા જ નહીં જો તમે.
ઠંડક ક્યાંથી થાય?
એ પરમાત્મા ગહન છે પ્રભુ. તારું કહેલું તત્વ ગહન છે. હા મને બુદ્ધિ આપજે એને સમજવાની, મને બુદ્ધિ આપજે પ્રભુ. હા અંદરના પ્રભુને હો, હે પ્રભુ તું મને બુદ્ધિ આપજે.
હા 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 ગહનતાનો પાર નથી, ઉન્નતનો પાર નથી. એવું તત્વ જેવું છે,
તત્વ એવું છે, ગહન છે. કોઈક વિરલા પામે છે એનું કારણ આંટી ઉઠી છે, અટમપટમ છે થોડુંક, પણ જાણનાર જણાય છે એમાં બધું છૂટી જાય, અનુભવ થઈ જાય છે. જાણનાર જણાય છે, બીજું કાંઈ જણાતું નથી.
ભૂતગલના પરિણામ તો જીવથી સર્વતા ભિન્ન છે, પણ જીવનો પરિણામ જે પ્રગટ થયો એ જીવથી કથનચિત
ભિન્ન છે. જો અભિન્ન માનો તો પર્યાયના નાટ્ય દ્રવ્યનો નાશ થાય માટે ભિન્ન છે એ બરાબર છે, ભિન્ન છે બરાબર છે. સર્વથા બીન કયો તો પર્યાય ના નાશે દ્રવ્ય નાશ થઈ જાય, અને સર્વથા બીન કયો તો આનંદ ના આવે, દ્રવ્ય ને અટે જ નહીં, એકાગ્રતા ન થાય. જુદી જુદી રાખો સર્વથા, તો આ તો આનંદ મૂર્તિ છે અને અહીંયા તો દુઃખ છે. હવે દુઃખ ટળીને આનંદ ક્યારે થાય કે આને અડી જાય, ક્યારે અડે પણ ના અડવા બરાબર એમાં કેવું અડે. અનન્ય એવું થાય કે અન્યને રાખીને, અન્યને રાખીને અનન્ય થાય, અન્યને ઉડાડીને અનન્ય ન થાય. જો અન્યને ઉડાડીને અનન્ય થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય. અન્યને ઉડાડી દઈએ અને અનન્ય થઈ જાય તો દ્રવ્યનો નાશ થઈ જાય, પણ અન્યને રાખીને અનન્યનું જ્ઞાન થાય છે એટલે પર્યાય નો વ્યય થતા દ્રવ્યો નો વ્યય થતો નથી. આ એ માર્મિક વાત છે. અન્યને કાયમ રાખીને અન્યને નુકસાન થાય છે, અન્યને ખોટું પાણીને
નહીં.
મૂલ હે
એ જ બતાવું છે, છતાં પણ
સમજવા એવો સારો છે, સારો વિષય સમજાય એવો છે, ના સમજાય એવું નથી. ભલભલાના પાણી ઉતરી જાય એવું રહસ્ય, ભલભલાના પાણી ઉતરી જાય હું જાણું છું, પાણી ઉતરી જાય
અજ્ઞાન
નું પાણી ઉતરી જાય હું જાણું છું. રેવા દે ભાઈ, હા રેવા દે બાપુ. અનુભવી નો વિષય હા છે, એ અનુભવથી પ્રમાણ થાય,
પ્રમાણ થાય આચાર્ય કે મૂળ શબ્દ છે કે અગર સર્વદા પર્યાય કો અભિન્ન માના તો પર્યાય કે નાશે દ્રવ્ય કા નાશ હો
જાશે. બટે કથનજી ભિન્ન કથનજી ભિન્ન રાખજે. અન્ય પૂર્વક અનન્ય છે એ ખાસ ધ્યાન,
ખાસ બસ
અન્ય કાયમ રાખીને અનન્ય થાય છે. બીજે સમયે બીજી પડીએ, ત્રીજે સમયે ત્રીજી પડે અનન્ય, અન્નને થઈ જાય બે થતી જાય, અન્યને થતી જાય બે થતી જાય, પણ અન્ય કાંઈ
રહી જાય, અન્ય રહી જાય ને અનન્ય થઈને ચાલી
ચાલી જાય.
અન્ય કાયમ રહી જાય,
અન્યનું સંતાન કાયમ છે અને અનન્યનું જ્ઞાન થઈ જાય. કેમ કે અન્ય છે ને એ શ્રદ્ધાનો વિષય છે, અને જ્ઞાન છે કથનથી ભિન્ન ભિન્ન વિષય. અનન્ય થતું જાય એક પર્યાય, બીજી પર્યાય વહી જાય, બીજી પર્યાય અનન્ય થાય થઈ થતું જાય, અનન્ય થતું જાય રહી જાય, વૃદ્ધિગત થતું જાય, એમ કરતા કરતા કેવળ ના થઈ જાય. શ્રદ્ધામાં અન્ય ને જ્ઞાનમાં અનન્ય
કાયમ
પર્યાય
અનન્ય હોય તો પછી બીજી પર્યાય
અન્ય પણ કાયમ રહે છે. દ્રવ્યથી પર્યાય અન્ય કાયમ રહેતી થકી પર્યાય પલટને અનન્ય થતી જાય. દ્રવ્ય પર્યાયને અનન્ય થવા દે છે, પણ અન્ય પણ રાખીને થવા દે છે. દ્રવ્ય પર્યાયને અનન્ય થવા દે છે, પણ અન્ય કાયમ રાખી અનન્ય થવા દે છે.
અન્ય
રહેતા
અન્ય પૂર્વક અન્ય રહેતી અનન્ય થતી રહી જાય છે. હર સમય ધારા
જેવું સર્વથાભિન્ન સર્વથાભિન્ન હતું ને સૃષ્ટિ અપેક્ષાએ ત્યાં એ શુદ્ધ જ્ઞાન રૂપે પ્રણીમો આત્મા શુદ્ધાત્મદ્રવ્યના શ્રદ્ધા જ્ઞાન રૂપે એ પરિણામ પ્રગટ થયા જે શુદ્ધઉપયોગના એ શુદ્ધઉપયોગ પ્રગટ થયો છે તે શ્રદ્ધા અપેક્ષાએ રહીત કહ્યું હતું ને તો કહે છે કે એ સર્વથા રહીત નહીં માનતો કથનથી જ બિન માનતો એટલા માટે એને જ્ઞાન પ્રદાન કથનથી બિન આવ્યું કથનથી શબ્દ લગાવ્યો એ જ્ઞાન આવી
ગયું બરાબર
સમજી કે જ્ઞાન આવી ગયું દ્રષ્ટિ સાથે જ્ઞાન મળી ગયું હવે કથનચિત અભિન્ન છે એમ છે એને બદલે જો એકાંતે અભિન્ન માનતો એમ આ વ્યવહારના પક્ષવાળાને લાલબત્તી કરે છે હા વ્યવહારના પક્ષવાળાની વાત ઉડાડવા માટે કહે છે વ્યવહારના પક્ષવાળો સર્વથા અભિન્ન માનવો ભીડો કે નહીં સર્વથા અભિન્ન માનીશ તો મરી જાય આ વ્યવહારના પક્ષવાળાનું ખંડન કરે છે કે દેવપ્રિયની સત્તા એક છે ભિન્ન છે જ નહીં
કોઈ એમ કે દ્રષ્ટિ અપેક્ષાએ તો સર્વથા અભિન્ન છે પણ જ્ઞાન અપેક્ષાએ તો સર્વથા અભિન્ન છે કે નહીં
સર્વથા અભિન્ન છે કે નહીં કે ના નથી એ એટલા માટે વ્યવહારના પક્ષવાળાનું ખંડન છે વ્યવહારના પક્ષવાળો તો આના સભ્ય દર્શનના ચૈતન્યના પરિણામને આત્માથી અભિન્ન જ માને છે કે અભિન્ન નથી સર્વથા ભિન્ન નથી સર્વથા ભિન્ન નથી કથનચિત ભિન્ન ભિન્ન જાય છે
કથનચિત કે વાના નીચે કઈ સર્વથા ભિન્ન ન લે લે એટલે નીચે
સર્વથા અભિન્ન માની લઈએ એટલા માટે સર્વથા અભિન્ન માની તો દોષ આવશે એની એક સત્તા છે બે સત્તા નથી હવે અનુભવમાં ત્યાં પછી એક જ સત્તા હોય ને
એક જ હોય
કે ના અનુભવ ત્યાં પછી બે સત્તા છે એમ કે છે
એટલે અભેદની સત્તા હોય ને જ્ઞાનનું કથનચિત પર્યાયનું જ્ઞાન થઈ જાય એમ
બહુ છે જરા માર્મિક વાત કે રાગની પર્યાયને તો તમે કાઢી પણ વિતરાગ પર્યાય થી તો આત્મા થઈ ગયો ને એ તો આત્મા છે ને એમાં પ્રશ્ન ક્યાં છે પર્યાય ક્યાંથી ભેંદી એમ એટલે એ અભિન્નના પક્ષમાં જાતો હતો એને કે ધ્યાન રાખ સર્વથા અભિન્ન નહીં કથનચિત અભિન્ન કથનચિત ભિન્ન રાખે
સર્વથા અભિન્ન નહીં માનતા તું કથનચિત અભિન્ન છે કથનચિત ભિન્ન છે
હા કથનચિત ભિન્ન અભિન્ન છે સર્વથા ભિન્ન પણ નહીં સર્વથા અભિન્ન પણ નહીં સર્વથા જ્ઞાનના પડખામાં જો સર્વે થઈ ચડીએ તો મરી જાય અને દ્રષ્ટિમાં કથનચિત લઈશ માં
તો
મરી જાય
કથનચિત પ્રગટ જ નહીં થાય
દ્રષ્ટિમાં કથનચિત નહીં જ્ઞાન
મેં
સર્વથા નહીં બસ ટોટલ મારી વખત નહીં લગે શું શ્રદ્ધામાં
શ્રદ્ધામાં કથનચિત નહીં કથનચિત હોય કોઈ જ્ઞાન સાચું
હોય
બરાબર
જ્ઞાનના પડખામાં કથનચિત રાખજે
શ્રદ્ધાના પડખામાં સર્વથા
સર્વથા રાખજે
બરાબર
મીઠાભાઈ બોલા ક્યાં બોલા એ લાલ ની લાલ પછી છે
એ બોલા કઈક બોલા ખરાબ અમારો મીઠાનો
બરાબર ધ્યાનજી સત્તામાં સર્વથા અને જ્ઞાનનું કથન
કથનચિત રાખજે
બરાબર
શ્રદ્ધામાં સર્વથા ભિન્ન રાખજે અને જ્ઞાનમાં નિર્મળ પર્યાય ને કથનથી ભિન્ન ભિન્ન જાણજે ભિન્ન ભિન્ન જાણજે ભિન્ન ભિન્ન માનશે એમ ને ભિન્ન ભિન્ન જાણજે
માનજે
સર્વથા
માનજે
કથનજી
અભિન્ન
જાણજે
જાણવાનું
જાણવાનું કાર્યમાં કથન બરાબર છે જાણવાની વાત આવે
શ્રદ્ધામાં સર્વથા
માનવાનું
બહુ
સ્વરૂપે જ્ઞાનમાં સર્વથા લાગુ ન પડે શ્રદ્ધામાં લાગુ પડે શ્રદ્ધાની સાથે જ્ઞાન પ્રગટ થાય ને થાય તો શ્રદ્ધા સાચી કથનચિત જો ન જન્મે તો સદા ખોટી છે. કથનચિત નો જન્મ થાય ત્યારે તમે કથન સાચું
બરાબર છે.
બોલો હવે
અનુભવી બોલે છે, અનુભવ બોલે છે, સ્વરૂપ બોલે છે.
થઈ ગયો ટાઈમ બંધ કરો. ચાલુ છે.